વિદેહ, શરીર હોવા છતાંય શરીરથી મુક્ત. તો એ જે ઊંચાઈ પોતાના અસ્તિત્વની, પોતાના જીવનની, કે જેટલી સમજણની આપણી અવસ્થા ઊંચી જશે, એની દોરીને જેટલી આપણે ખેંચીશું એટલી જ એ અવસ્થા આપણી સમીપમાં આવશે, નજીકમાં આવશે. અને આત્મચિંતન કર્યા પછીથી, આત્માનુસંધાન અને આત્મદર્શન પ્રાપ્ત કર્યા પછી જેટલા આપણે આગળ વધી શકીશું ને, જેમ આકાશની અંદર જેટલી ઊંચાઈ વધે, આકાશની અંદર જેટલી આપણી દ્રષ્ટિ જાય, એટલી જ ક્ષિતિજો વિરાટ અને વિશાળ અનંત થતી જવાની. એમ અનંત બ્રહ્મ, વ્યાપક બ્રહ્મનું દર્શન પણ એ જ રીતે અનંતનું અને અપાર થયા કરવાનું. અને અનંત બ્રહ્મની અંદર કશું જ બાકી રહેતું નથી, બધું જ એમાં સમય જાય, એનાથી કશું જ બહાર નથી. આપણે નાની 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 વસ્તુઓ ઓળખવા જઈએ કે આ ફલણ, આ અમુક છે, આ અમુક છે, એમ જુદી જુદી વસ્તુઓને, જુદી જુદી વાત વ્યક્તિઓનો આપણે પરિચય કરીએ, ઓળખીએ અને જોવાની કરીએ, પણ જેમ આથીના પગલાની અંદર કીડીથી મારીને બધાના જ પગલા અંદર સમય જાય, એવડું મોટું હોય ને, એમ વ્યાપક બ્રહ્મની પ્રાપ્તિ પછીથી સમસ્ત સૃષ્ટિનું જે કંઈ છે એ બધું જ એની અંદર સમાઈ ગયું છે, પ્રાપ્ત થઈ ગયું. અને પ્રાપ્ત થયાને માટે તો એમ કે છે આપણા ઋષિઓ, અનુભવ જેની અનુભૂતિ છે મહાપુરુષોની, આચાર્યોની, એ તો કે છે કે તમે તમારા શરીરની અંદર ઉતરી જાઓ, તમારા શરીરની અંદર જે છે એને જુઓ, પિંડેસો બ્રહ્માંડે, જે શરીરમાં છે એ સમસ્ત સૃષ્ટિની અંદર છે, અને જે શરીરમાં નથી તો સૃષ્ટિમાં પણ ક્યાંય નથી. તેની દોરી ખેંચો ઊંચી, બસ સમજવાનું આ છે. જો માણસ સ્વયં પોતે પોતાનામાં સ્થિત સમજી લે, પોતે પોતામાં ભળી રહ્યા, પોતે જોયું પોતાનું આ, અને એમાંય સલંગ સૂત્રે જે વસી રહ્યા, આમ જેની વૃત્તિ સતત, અંતર્મુક્તાનું સાતત્ય જેટલું એ ટકાવી રાખે, એટલો જ એ સ્થિર, શાંત અને ભગવત પ્રાપ્તિની અનુભૂતિ સતત કર્યા જ કરે, માણ્યા જ કરે. પણ એ અવસ્થા દરેકને પ્રાપ્ત થતી નથી, ને પ્રાપ્ત થાય તો એને બહુ ટકતી નથી, અને જેને ટકે છે એ જ એ ત્યાં સુધી પામે છે. અને ત્યાં તો કહ્યું પોતે પોતામાં ભળી રહ્યા, એ અવસ્થા પ્રાપ્ત થયા પછી, આત્માનુભૂતિની અવસ્થા પ્રાપ્ત થયા પછી, જેને આત્માના અજવાળા, સ્વરૂપના અજવાળા મળી ગયા, જેને આત્માનો આનંદ મળી ગયો, જેને આત્મદર્શન થઈ ગયું, અને એ સ્વરૂપની અંદર ઉતરી ગયા અને મળી ગયા પછી જાણે સ્વયં પોતે જ અનુભૂતિ કરતા હોય, પોતે પોતા પણ ઉપર હર્યા, બસ કે શરીર હું નથી, હું એનાથી પર છું. અને પછી તો એટલે સુધી એ પહોંચી જાય કે પોતાના નિજ સ્વરૂપની અંદર જ પોતે જ પોતાની સાથે વાતો કરતા હોય, પોતે કહેતા, પોતે સુનતા, પોતે પોતાનું બોલ, સ્વરૂપને જ ઓળખવાનું છે. અને જો પોતે કહેતા અને સાંભળનારો બીજો હોય, અને બીજો કહેનારો અને સાંભળનાર પોતે હોય, તો ત્યાં દ્વૈત થઈ ગયું. પણ પોતાના જીવનમાં અદ્વૈતની ઉપલબ્ધિ કરી લીધી, અને અદ્વૈત ઉપલબ્ધિ પણ પછી રહેતી નથી, સ્વયં અદ્વૈત બની ગયા. જે કંઈ છે તે ભગવાન કૃષ્ણએ એવી રીતે પોતાની, પોતાના અસ્તિત્વને એવું વ્યાપક બનાવી દીધું કે સર્વમાં ને સર્વત્ર હું પોતે જ છું. યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મહી પશ્યતિ, બધે જ કૃષ્ણને, કૃષ્ણને પોતાનામાં આવી ગયું બધું. કૃષ્ણની એવી એવું અસ્તિત્વ હતું, એવી અનુભૂતિ હતી કે જેને કારણે એ પોતે કહી શકે કે અગ્નિની અંદર તેજ હું છું, પાણીની અંદર પણ હું છું, એમ દરેકે માસાનામ માર્ગ શીર્ષોહમ ઋતુનામ કુસુમાકર, આ બધું જ હું છું. અને ઉપસંહારની અંદર એટલે સુધી કહી દીધું, એકાંશે ન સ્થિતો જગત, સમસ્ત જગતની અંદર એક અંશ રૂપે સર્વત્ર હું છું, કોઈ જગ્યા બાકી નથી, એમ કહી દીધું. એટલે ભગવાન શ્રી કૃષ્ણનું અસ્તિત્વ જગતની અંદર સર્વત્ર વ્યાપી ગયેલું. જ્યાં તમે એને યાદ કરો, જ્યાં એની ઉપાસના કરો, એનું સ્મરણ કે ભજન કરો, એની કથા સાંભળો, ત્યાં તરત તમારામાં સાત્વિકતાનો ભાવ જાગે, ભક્તિ જાગે, શાંતિ મળે. આ છે વ્યાપક. એટલે સમસ્ત સૃષ્ટિની અંદર આપણી વૃત્તિ એકાકાર થઈ જવી જોઈએ. જ્યાં વૃત્તિ ન સમાય, એક ન બની, ત્યાં સુધી તમે જુદા પડો છો, ત્યાં સુધી જ ભિન્નતાનું દર્શન થશે કે આ અલગ છે, ના હું નથી, ના. એ જે ભિન્નતા જ્યાં જ્યાં દર્શાય છે, જ્યાં જ્યાં અનુભવ થાય છે, ત્યાં આગળ આપણી એકાગ્રતા નથી. જેનું પણ દર્શન થયું છે, જેનો પણ અનુભવ થયો છે, એના વડે પોતે એની અંદર જ સમાઈ જાય. જેમ જમવા બેસો, થાળી જુદી છે, તમને રુચિ છે, તમને એના માટે લાલસા છે, એની માટે તમારી ભૂખ છે, તમે જમવા માંડ્યું, ખાવા માંડ્યું, પછી ભોજનને તમે જુદા રહ્યા ખરા? ખોરાક પેટમાં જતો રહ્યો, આહારમાં જતો રહ્યો, શરીરની સાથે ભળી ગયો. તો જેમ વૃત્તિ એકવાર સ્થિર બને અને પછી એની અંદર ભળી જાય, પછી એના મય બની જાય ને, એમાં જ સમાઈ જાય છે, એમ પોતાની સુરતાઓ બધી જ એ જ સ્વરૂપની અંદર ભળવા માટે આમ એનામાં ક્ષુધા ભૂખ જાગે, જેમ ખાવાની ભૂખ જાગે અને અન્નને લઈને ખાઈએ અને પોતાના શરીરમાં સમાવી દઈએ છીએ, એમ પરમ તત્વની, પરમાત્માની પણ જ્યારે ભૂખ જાગે ત્યારે એ એટલી તીવ્રતા આવે કે હવે તો જોઈશે જ નહીં, ચાલે, જેમ ખાધા વગર ચાલતું નથી, એમ એ તન્મયતા, અન્નની તન્મયતા શરીરમાં શક્તિ અને સંચાર ઉત્પન્ન કરે છે. એવી રીતે ઈશ્વરાનુભૂતિને માટે એટલી તન્મયતા, એટલી એના માટે ભૂખ, અને એ ભૂખ વડે પોતાનામાં જ્યારે સમાવી દઈએ ને, પોતે એમાં ભળી જાય, પોતે પોતામાં ભળી રહ્યા, બસ પોતે જ પોતાની અંદર સમાઈ ગયા, આવી ગયું, હવે અન્ય કાંઈ દેખાતું નથી, માત્ર પોતાનું જ સ્વરૂપ, એનાથી અન્ય પોતે પણ નથી અન્ય. ઈશ્વરની સાથેનો જે અભેદ સંબંધ, અદ્વૈત અવસ્થા, કે હું પરમની અંદર ભળી ગયેલો છું અને પરમ મારામાં વ્યાપેલું છે, અંશાંશી ભાવ ખરો, પણ એથી આગળની અવસ્થા એ આવે કે અંશાંશી ભાવ પણ સંપૂર્ણ રીતે મટી જાય, દૂર થઈ જાય, માત્ર એક જ. અને એટલે કહ્યું, એક સૃષ્ટિમાં સાહેબ છે, સમસ્ત જગતની અંદર જે કંઈ દેખાય છે એ બધા ભલે જુદા જુદા દેખાતા, ભલે એના આકાર, પ્રકાર, નામ, રૂપ બધા જુદા જુદા હોય, પણ એ બધાની અંદર એક જ. જેમ એક વનસ્પતિ અનેક હોય, અનેક ગાઢ વનસ્પતિ હોય, પણ એ આખા સમુદાયને એક જંગલ કહેવાશે ને. વૃક્ષો અનેક હોય, વનસ્પતિ અનેક હોય, પણ એ બધી વનસ્પતિઓ, બધા એને વૃક્ષોને ભેગા કરીએ તો એક જંગલ થાય, અને એ આખા જંગલની અંદર બધા જ વૃક્ષો, બધી જ વનસ્પતિ, બધા જ ઔષધો સમાયેલા હોય. એમ વ્યાપક બ્રહ્મની અંદર આ સમસ્ત સૃષ્ટિના જળ, ચેતન, પશુ, પક્ષી, પ્રાણી, માણસ, વનસ્પતિ બધું જ એની અંદર સમાયેલું છે, ત્યારે જ એ સૃષ્ટિ કહેવાય છે. અને સૃષ્ટિની સૃષ્ટિનો આધાર એકમાત્ર પરબ્રહ્મ. આજે જ્ઞાન પ્રાપ્ત થયું, આજે સમજણ પ્રાપ્ત થઈ, એનું નામ ઊંચી અવસ્થા, એનું નામ કે એ બ્રહ્મની પ્રાપ્તિ. સમજણ જેને મળી, મહારાજ તો કહે છે કે પછી કોઈ પણ વ્યક્તિ હોય ઉપાસક તરીકે, ઉપાસનાનો દરેકને અધિકાર છે. નાનામાં નાનો પણ વ્યક્તિ પણ ઉપાસના કરે, કઈ શરીરથી કે જન્મથી કે જાતથી નાનો નથી માનો. એ જ રીતે જાતથી પાતથી કે મોટો પણ નથી. મોટો તે છે કે જેણે પોતાનું સ્વસ્વરૂપ પ્રાપ્ત કરી લીધું. બર રોહિદાસ હોય, ચમાર હોય, પણ ઇષ્ટ પ્રાપ્તિ કરી લીધી, એને આત્માનુભૂતિ કરી લીધી, તો સમાજ એને સ્વીકારી લીધો રોહિદાસ મહાપુરુષ. કેમ? આત્માનુભૂતિ કરેલી. અને એ જ નરસિંહ મહેતો, નાગર બ્રાહ્મણ કહેવાય ઊંચી કુળનો, પણ નાનામાં નાના માણસોના સમાજની વચ્ચે જઈ નામ સંકીર્તન કરી અને પોતાનો ઈષ્ટનો આનંદ લૂંટ્યા જ કરતો. બસ એ સમજણ જેને મળી કે ઈશ્વરની સર્વવ્યાપકતાની, પરબ્રહ્મ સર્વત્ર છે અને ક્યાંય કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. નાનો તે છે કે જે બીજાને નાનો ગણે છે, હલકો તે છે કે જે બીજાને હલકો માને છે. ઈશ્વરની વ્યાપકતાને એક નાનામાં નાનો, ગરીબમાં ગરીબ, અથવા કોઈ મસ્ત પરમહંસ વિરક્ત સાધુ પોતાની મસ્તીમાં ફરતો હોય, એની પાસે કઈ જ ન હોય, છતાંય એનું ચિંતન એટલું બધું મહાન હોય, એની અંદર એની સમજણ, એનું જ્ઞાન એટલું બધું મહાન હોય કે માત્ર એક ભિક્ષા પાત્ર હાથમાં લઈને ફરતો વિરક્ત, એને કોઈ સમ્રાટ પણ આવીને એના ચરણની અંદર માથું મૂકી દે, એક સમ્રાટ ભી ઉસકે ચરણ મેં, ઉસકે ચરણો મેં અપના સિર ધર દેતા હૈ, અપના મુકુટ ઉતાર કરકે રખ દેતા હૈ. ઊંચાઈ એ છે, મહાનતા એ છે કે એને નાનામાં નાનો હોવા છતાં એક ભિક્ષુક છે, વિરક્ત છે, ભિક્ષા માંગીને પોતાનો યોગક્ષેમ ચલાવે છે, છતાંય એની અંદર જે પડેલી ઊંચાઈ એટલી બધી છે કે એક મોટા રાજમહેલમાં રહેનારો સમ્રાટ પણ એના પગમાં આવીને એના પાયામાં પડી જાય કે તમારી ઊંચાઈને આંબવા માટેની મારી કોઈ ક્ષમતા નથી. કોઈ મહાપુરુષને સન્માન કરવો હોય ને, એને હાર પહેરાવવો હોય ને, તેની મહાનતાને માટે આપણી ઊંચાઈ ટૂંકી પડે કે એને એને સન્માનવા માટેનો હાર ત્યાં સુધી એટલી ઊંચાઈ મારી છે. એની સમજણની, એની જ્ઞાનની ઊંચાઈ, એની મહાનતાની ઊંચાઈ એટલી બધી છે કે આપણે ગમે એટલા ઊંચા થઈએ તો એને સન્માન ન કરી શકીએ. હાર પહેરાવવો હોય, પુષ્પમાલા પહેરાની હો, ચાહે શરીર સે તો કૈસે ભી હૈ, મગર ઉસકી ઊંચાઈ ઇતની હૈ કે હમ માલા વહાં તક નહીં લે જા સકતે. તો એ જ સમજ મહાનતા, પણ છતાંય એ પોતાની મહાનતાને કોઈ દિવસ જાહેર નથી કરતો કે હું મોટો છું, હું જ્ઞાની છું, મને અનુભૂતિ પ્રાપ્ત થઈ છે, હું અનુભૂતિ વાળો છું, એમ ક્યારેય નહીં પોતાના બાર અણસાર પણ નહીં આવવા દે. અનુભૂતિને હંમેશા અંદર રાખશે, દબાવીને રાખશે, બહાર નહીં જવા દે. અને એ મહાનતા છે. અને એના માટે કહ્યું કે જે કોઈ ઉપાસક હશે, જે સાધક છે, એને સમજી લે. સાધુ હો તો સમજી લેજો. બધાને નથી સમજણ પડતી,